22મો પ્રશ્ન 43 પેજ જીવ દ્રવ્યની ઉપર પ્રમાણેની મર્યાદા સમજવાથી 16 પ્રશ્ન 122નો છે એમાં આપણે શું મર્યાદા શીખાતા કાલે અગુરુ લઘુત્વ ગુણને કારણે જીવ દ્રવ્યની મર્યાદામાં શું શીખાતા આપણે જીવ દ્રવ્યમાં દ્રવ્યમાં એ એપ્લાય કરવાની ઓલી તો વ્યાખ્યા છે એક ગુણ બીજા ગુણ રૂપે ન થાય એક દ્રવ્ય બીજા દ્રવ્ય પણ જીવમાં શું આપણે ચાર શીખાતા ને દ્રવ્ય ક્ષેત્ર કાળવા કે હું જીવ દ્રવ્ય છું એ બીજા દ્રવ્ય રૂપે થતો નથી મારામાં જે ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે એ બીજાના ક્ષેત્ર રૂપે થતું નથી પછી કાળ આવ્યું હતું કે મારી પર્યાય છે એ બીજાથી થતી નથી ને મારા અનંત ગુણ છે એ પણ એક ગુણ બીજા ગુણ રૂપે થતા નથી આવી જે જીવની દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની મર્યાદા વ્યાખ્યા શીખા એનાથી 16 લાભ થાય છે તેનો ઉત્તર છે 6 દ્રવ્યો તથા તેના ગુણો અને પર્યાયોની સ્વતંત્રતા જાણતા પોતાનું ભલું બુરું પોતાથી પોતામાં જ થાય છે એવું યથાર્થ જ્ઞાન થાય છે જેમ હું મારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં રહું છું એમ 6 દ્રવ્યો કેવા છે પોત પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં રહે છે અને એવું જો સમજશું તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે છે એવું ક્યારેય રહેતું નથી અને એ તો ગુરુદેવસિંહનો પહેલો જ સિદ્ધાંત છે ને ગુરુદેવસિંહ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી અડતું નથી સ્પર્શતું નથી એવું આવે છે ને તેમાં આવે છે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી સમયસારની ત્રીજી ગાથામાં આવે છે તો દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં રહે છે તો હું બીજાનું કરું કે બીજા મારું કરે હું બીજાનું સારું ખરાબ કરું કે બીજા મારું સારું ખરાબ કરે એ વાત રહેતી નથી દરેક દ્રવ્ય સ્વતંત્ર છે તો પોતપોતાનું કાર્ય પોતે કરે છે તો મારું ભલું બરું હું જ કરું છું બીજા મારે કોઈ કરતા નથી એમ જો વિચાર કરે તો એને કોઈની સામે જોવા પણ નથી રહેતું આપણે શા માટે બીજા તરફ નજર કરીએ છીએ કારણ કે એક હોય એક તો બીક હોય અથવા બીજી આશા હોય તમારો ડર લાગતો હોય તો મારે ધ્યાન રાખવું ભાઈ તમે આવે છે કોઈ નથી આવતું અને બીજું શું હોય મારે બીજા પાસેથી લાવવું હોય તો બીજાની મારે તરફ જોવું પડે પણ ભલું બુરું સારું ખરાબ બધું મારામાં મારાથી જ થાય છે એમ જો અગુરુ લઘુત્વ ગુણથી શીખીએ તો એને પર તરફ લક્ષ્ય કરવાનું રાગ દ્વેષ કરવાનું એ રહેતું નથી પછી બીજું કોઈ પણ દ્રવ્ય કર્મ અથવા કોઈ પરના દ્રવ્ય ક્ષેત્ર કાલભાવ આ જીવને લાભ કે નુકસાન કરી શકે ને એવો નિર્ણય થાય પોતે કોઈનું ન કરી શકે અને બીજા પોતાનું ન કરે આ તો નકામા થઈ જાય ને પછી હાવ દુનિયામાં આવું કરીએ તો કોઈના કામના ન રહીએ આપણી વેલ્યુ કોણ પછી પૂછવા કોણ આવશે આપણે કોઈને કહેશું હું તમારું ભલું બુરું નથી કરતો પછી આપણને પૂછવા કોણ આવશે કોઈ આપણી વેલ્યુ નહીં રહે ને સમાજમાં કે ભાઈ આ રાગ દ્વેષ તારા મટી જશે મોટું કામ નથી તને 24 કલાક શેના આપણે કરીએ છીએ ગુજરાતી જેને આવડતો એને ઉધામાં કે ઉધામાં ખબર પડે ને ઉધામાં એના માટે ગુરુદેશી સરસ દ્રષ્ટાંત આપતા ખરેખર દ્રષ્ટાંતો તો ગુરુદેશીના ઘણા હોય છે અને આપણા જીવનમાં ખરેખર એ વિચારવા જેવું છે બળદ હોય ને એ પેલા એને સાંઢ કેમ એ સાંઢ હોય કેવો હોય બહુ બળ હોય પછી શું કરે એ ઉકરડો હોય અને ઉકરડામાં તો કચરો બહુ પોલો હોય તો એની નીચે માથું મારે અને ઊંચો કરે એટલે એને એમ શું થાય મેં ઘણું મોટું કામ કર્યું પણ એ ઉકરડામ માથું નાખીને ઉકરડો ઊંચો કરે તો કોના માથે પડે એવું કરે ને છતાં માને છે શું મારું કેટલું બળ છે મેં કેવું મોટું કામ કર્યું ભીતમાં હજી મારવા જાય તો માથે વાગે ઓલું તો પોલું હોય એટલે એમાં તો એમ માને મેં ઘણું કામ કર્યું પણ થાય છે પોતે જ ખરાબ થાય છે કચરો પોતાના માથે પડે છે એમ આપણે શું કરીએ છીએ એવું જ કરીએ છીએ આ રાગ દ્વેષમાં માથું મારીએ છીએ થઈએ છીએ દુઃખી અને માનીએ છીએ મેં ઘણું કામ કરી ઉકરડામાં માથું નાખવા જેવું આપણે કામ કરીએ છીએ. 24 કલાક રાગ દ્વેષ, આ કર્યું આ કર્યું આ કરવું છે, સારું ખરાબ, રાગ દ્વેષ ના ઉકરડામાં માથું મારીએ છીએ. રાગી દ્વેષી દુખી આકુલિત થઈએ છીએ અને માને છે કે હું બધી વ્યવસ્થા સાચું છું. ઓલાની જેવું બળદ જેવા કામ કરીએ છીએ. તો ભાઈ એક વાર વિચાર કર કે તું તારી સ્વતંત્રતામાં છો, પરદ્રવ્ય પરદ્રવ્યની સ્વતંત્રતામાં. ઈ એનું કામ કરે છે, તું તારું કામ કરે. એક દ્રવ્ય બીજાનું ન કરે ને બીજો મારું ન કરે એટલું જો સમજે તો એના જીવનમાં રાગ દ્વેષ ટેળા વગર રહેશે. ને એવું શીખડાવવા માટે આ અઘરું લઘુત્વ ગુણ છે કે તું તારી મર્યાદામાં છો, બીજા દ્રવ્યો એની મર્યાદામાં છે. કોઈ કોઈનું લાભ નુકસાન કરી શકે એવું નથી. હું સ્વતંત્ર જ્ઞાન આનંદ સ્વભાવી પદાર્થ છું અને જગતના સમસ્ત પદાર્થ મારાથી ત્રિકાળ ભિન્ન છે એવી ભેદજ્ઞાનરૂપ જ્યોતિનો ઉદય થાય તે સમ્યક જ્ઞાન દર્શનરૂપ ધર્મ છે. આવું અઘરું લઘુત્વ ગુણથી 6 દ્રવ્યોની સ્વતંત્રતા માનતા હું પણ કેવો છું? હું સ્વતંત્ર જ્ઞાન આનંદ સ્વભાવી પદાર્થ છું, દ્રવ્ય છું, વસ્તુ છું અને જગતના સમસ્ત પદાર્થ નજીકમાં રહેલો કારમણ શરીર, તેજસ શરીર ને આ ઉદારિક શરીર પણ મારાથી જુદા છે. ક્યારે ભિન્ન છે? ત્રિકાળ ભિન્ન છે. હંમેશા હું માનું કે ન માનું ત્રણેય કાળ ભૂતકાળમાં પણ જુદા હતા, વર્તમાનમાં પણ જુદા છે ને ભવિષ્યમાં પણ જુદા રહેવાના. ત્રિકાળ ભિન્ન છે એવી ભેદજ્ઞાન રૂપ જ્યોતિ પ્રગટ થશે, સ્વપનનું ભેદજ્ઞાન થશે અને તેને સમ્યક દર્શન જ્ઞાનરૂપ ધર્મ કહેવામાં આવે છે. કોઈ પણ જૈન દર્શનનો એક નાનકડો સિદ્ધાંત પણ લેશું તે આપણને ક્યાં સુધી લઈ જાય છે? સમ્યક દર્શન જ્ઞાન સુધી, ભેદજ્ઞાન સુધી. કોઈ પણ એક નાની લિંકથી, એક નાની લિંક જેમ કરે, કોઈ કાંઈ ન મળતું દોરાની બહુ ગૂંચ હોય છે ને, એમાં એક દોરાનો છેડો મળે તો શું થાય છે? ગુંજ ઉકેલે છે. એમ અહીંયા કોઈ પણ એક જૈન દર્શનનો નાનામાં નાનો સિદ્ધાંત પણ એના જીવનમાં જો ખ્યાલ આવશે તો તેનું કામ થયા વગર રહેશે નહીં. ગુંજ, એની મૂંઝવણ ટળવી જોઈએ, એની ગુંજ ઉકેલવી જોઈએ કે હું ક્યાં અટક્યો, કેવી રીતે અટક્યો છું. તો એની વાત કરીએ હવે 123. બહારના દ્રવ્ય ક્ષેત્ર કાલભાવ અનુસાર પર્યાય બદલાય છે એમ માનવામાં 100 દોષ. બહારના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ શું કરીએ? આ મારો મિત્ર આવ્યો એટલે મને પરાણે ત્યાં લઈ ગયો, બહાર લઈ ગયો, ફરવા લઈ ગયો, પિક્ચર જોવા હોટલમાં લઈ ગયો. પછી બીજું શું કે આ શું કરીએ, આવા અનાર્ય ક્ષેત્રમાં રહીએ છીએ એટલે અમારે આવું કરવું પડે. બધી વાત સાચી છે ને? એને અહીંયા કહે છે કે એ માનવાથી 100 દોષ. કાળ કે શું થાય, આવો કાળ આવી ગયો છે હવે કે બધું પાપ વધી ગયા છે, એમાં અમારે કરવા પડે છે. ઘણા બાનું કાઢે છે એના માટે કે છે. અને ભાવ, મને એવો ભાવ આવી ગયો, મારી તો ઈચ્છા ઘણી નહોતી પણ શું થઈ ગયો, ભાવ આવી ગયો. એ વાત તો સાચી ને, બિચાર શું થાય, ઈચ્છા ન હોય તો, ઈચ્છા ન હોય તો ઘણી વાર ઝેર પીવાઈ જાય છે ને આપણે. તો બાના કાઢવામાં તો હોશિયાર છે ને, મારી તો ઘણી ઈચ્છા નહોતી પણ આવી ઈચ્છા એક થઈ ગઈ, ભાવ આવી ગયો મને. મારો એક કોઈ મિત્ર આવ્યો, એ દ્રવ્ય ક્ષેત્ર એટલે જગ્યામાં રહીએ, કાળ એટલે ટાઈમ. તો એ માનવામાં 100 દોષ છે કે બે દ્રવ્યને જુદા જુદા સ્વતંત્ર ન માયના અને દ્રવ્યમાં અઘરું લઘુત્વ ગુણ ન માયનો. તારા પરિણામ તું કરે કે બીજો આવીને તને કરે? અને જો બીજો આવીને કરતો હોય તો જગતમાં મિત્ર કેદી નહીં હોય, તો હંમેશા રાગ કરવો પડશે. અને હંમેશા દુશ્મન હશે તો હંમેશા દ્વેષ, તો વિતરાગતા કેદી કરીશ? તો જગતના જો બીજાના કારણે એવું થતું હોય તો જગતમાં એવા પદાર્થો તો હંમેશા હાજર રહેવાના જ છે. તો પર દ્રવ્યને અનુસરીને પર્યાય થાય કે આપણા સાચા ખોટા પુરુષાર્થને અનુસરીને, અભિપ્રાયને અનુસરીને? પર દ્રવ્યને અનુસરીને થતા નથી. જો એવું જો માને છે તો બે દ્રવ્યોને તે જુદા જુદા માનતો નથી અને અઘરું લઘુત્વ ગુણને પણ માનતો નથી. આથી દ્રવ્યનો પણ નાશ થાય વગેરે દોષ આવી જાય. માટે કોઈનો વાંક કાઢવા જેવો નથી. કાઢવો છે વાંક તો કોનો કાઢવો છે? પોતાના અજ્ઞાનનો. વાંક કાઢવો હોય તો પોતાના અજ્ઞાનનો, અને સુધરવું હોય તો પોતા પાસે જ્ઞાન પડ્યું છે એનો ઉપયોગ કરવો. બે રીતે છે, સવળું પડવું હોય તો પોતા પાસે જ્ઞાન તૈયાર છે, જ્ઞાન ક્યાંય ગોતવા નથી જવું. જે જ્ઞાન અત્યારના પર તરફ જાય છે તો તે જ્ઞાનનું નામ કેવું છે? અજ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન કહે. તે જ જ્ઞાનને સ્વભાવ તરફ જો વાળશે તો એ જ જ્ઞાનનું નામ શું છે? અતિન્દ્રિય જ્ઞાન, સમ્ય જ્ઞાન છે. જેમ મન રમતું વિષયમાં તેમ આત્મેલીન, એવી ગાથા એક આવે છે કે પર પદાર્થમાં રૂચિથી જે જ્ઞાન જાય છે એ જ જ્ઞાનને પાછું જો વાળીએ છીએ તો તે જ જ્ઞાન આપણને અનુભવમાં એ સાધન બનવાનું. ખેતરમાં જતું એક જ પાણી, એ જો એની લાઈન તોડી નાખે, પાળી તોડી નાખે તો વેસ્ટમાં જાય છે, નકામું જાય છે. અને એ જ પ્રોપરલી જો જાય છે તો કેવું કામ કરે છે? ક્રોપને ઉગાડવામાં. એમ જ્ઞાન આપણું અત્યારના પર તરફ જાય છે તે અજ્ઞાન રૂપે થયું છે. એ જ જ્ઞાનને અંતરમાં વાળી તો સાધન આપણી પાસે છે, કરશું તો જરૂર થશે, અને નથી કરતા તો અજ્ઞાનથી પણ આપણે દુઃખી, આપણા અજ્ઞાનથી દુઃખી અને આપણા જ્ઞાનથી સુખી. જગતમાં બીજાને કારણે કાંઈ થતું નથી. 124 છ દ્રવ્યો તથા તેમના ગુણ પર્યાયની સ્વતંત્રતાની મર્યાદા ક્યાં ગુણથી છે? બધા જ દ્રવ્યો પોતપોતાના ગુણ પર્યાયની, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની મર્યાદામાં રહે છે એ અગુરુ લઘુત્વ કહે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, એક ક્ષેત્ર બીજા ક્ષેત્ર રૂપે ન થાય, એક કાળ પર્યાય બીજા રૂપે ન થાય, અને ગુણ બીજા ગુણ રૂપે ન થાય. તો છ દ્રવ્યોની સ્વતંત્રતા આ અગુરુ લઘુત્વ ગુણ આપણને શીખડાવે છે. કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પોતાના જેટલા છે તેટલા જ રહે છે, એમાં વધઘટ ઓછું વધારે કોઈ બનતું નથી. 125મો અગુરુ લઘુત્વ ગુણ ઉપરથી વિશેષ શું સમજવો? કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન નથી. કોઈ પણ દ્રવ્ય, આપણે જીવ દ્રવ્ય છે એ પણ કોઈને આધીન નથી, ને પૂતગલ પણ આપણે આધીન નથી. પૂતગલ તો આપણે આધીન ખરું કે નહીં? બીજું તો કઈ, શરીર તો આધીન ને, જેવી ઈચ્છા કરી એવું શરીરમાં થાય છે કે નથી થતું? સાચું, હાથ ઊંચો કરો તો અત્યંત થાય છે કે નથી થતો? છે ને, ઈચ્છા કરો છો ને થાય છે ને, ઈચ્છા કરીએ છીએ તો થાય છે કે ઈચ્છાના કાળમાં થાય છે? બે રીતે એને વિચારવાની ખાસ જરૂર છે. આપણે શું માનીએ છીએ? ઈચ્છાથી થાય છે, ઈચ્છાથી નહીં, ઈચ્છાના કાળમાં થાય છે. એમ તો બે દ્રવ્યની પર્યાય એક સાથે થઈ શકે, અનંતા દ્રવ્યની પર્યાય એક સાથે થાય, પણ એક સાથે થાય છે એટલે એક બીજાથી થાય છે કે એટ એ ટાઈમ થાય છે? તો આપણે એટ એ ટાઈમ થતી ને શું માની લઈએ છીએ? એક બીજાના કારણે થાય. કોઈ પણ દ્રવ્ય ને કોઈને આધીન શા માટે હોય? આધીન એટલે શું? ડિપેન્ડ. કોઈને આજ મારે કોઈના ઉપર ડિપેન્ડ શા માટે રહેવું પડે? કે મારામાં ઓછપ હોય, કઈ નબળાઈ હોય, વીકનેસ હોય, ઓછપ હોય કઈ, તો મારે બીજા ઉપર ડિપેન્ડ. તો કયું દ્રવ્ય ઓછું છે? ક્યાં દ્રવ્યમાં ગુણ ઓછા છે? તો દરેક દ્રવ્યની અંદર પૂરેપૂરા ગુણ પડ્યા છે, તેને બીજા ઉપર ડિપેન્ડ રહેવાની કોઈ જરૂર જ નથી. માટે કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન નથી. બીજું, કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું આ છે, છને માટે એપ્લાય કરવાનું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. ફરીથી એમાં ક્વેશ્ચન થાય, કરવાનું પણ ક્યારે આવે? કરવા પણ ક્યારે? કે બીજું દ્રવ્ય પરિણામ તો ન હોય તો એને કરવા જવું પડે ને. ક્યાં મશીનને રિપેર કરવું પડે? જે આઉટ ઓફ ઓર્ડર થઈ ગયું એને કે ચાલુ મશીનને રિપેર કરવા જવું છે. તો એવી રીતે કોઈ દ્રવ્ય પર્યાય વગરનું હોય, કાર્ય વગરનું હોય તો એને કરવા જવાનો પ્રશ્ન છે ને. જગતમાં કેટલા દ્રવ્ય છે પર્યાય વગરના? શા માટે નથી? શા માટે? વસ્તુત્વ ગુણને કારણે દરેક દ્રવ્યની અંદર પર્યાય તો છે, અને દ્રવ્યત્વ ગુણને કારણે પર્યાય નિરંતર તો તારે કોનું કરવા જવું છે? તો દરેક દ્રવ્ય પર્યાય વાળા છે અને એનું કાર્ય તો સ્વયં બદલા કરે છે, માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. પછી ત્રીજું, દ્રવ્યનો એક ગુણ તે જ દ્રવ્યના બીજા ગુણનું કાંઈ કરી શકે નહીં. દ્રવ્યનો એક ગુણ બીજા ગુણનું કંઈ કરી શકે નહીં. સ્પર્શ ગુણ હોય અને એમાં રંગ ગુણ હોય તો કયો ગુણ કોનું કામ કરે? સ્પર્શમાંથી કદાચ લીસુનું ખરબચડું થાય તો રંગ ગુણ એનો ય રહી શકે. સ્પર્શ ગુણની પર્યાય બદલે એટલે રંગની બદલવી પડે એવો કઈ નિયમ નથી. એમ આપણામાં પણ શ્રદ્ધા ગુણ પૂર્ણ શુદ્ધ થઈ જાય છે, પણ ચારિત્રમાં તો થોડીક શુદ્ધતા હોય. તો કેમ શ્રદ્ધા પૂર્ણ શુદ્ધ થઈ ગઈ તો ચારિત્રને કેમ પૂરું શુદ્ધ ન કર્યું? તો એક દ્રવ્ય એક ગુણ બીજા ગુણનું કાંઈ કરતું નથી. એક દ્રવ્ય તો બીજા દ્રવ્યનું ન કરે, પણ દ્રવ્યનો એક ગુણ તે જ દ્રવ્યના બીજા ગુણનું કાંઈ કરી શકે નહીં. એવી રીતે પૂદગલમાં જીવમાં બધા જ માં એપ્લાય થઈ શકે છે. ચોથું, એક દ્રવ્યનો પર્યાય બીજા દ્રવ્યના પર્યાયમાં કાંઈ કરી શકે નહીં, તેઓ એકબીજાને આધીન નથી. કોઈને ન છપાણું હોય તો લખી નાખવું. કોઈ દ્રવ્યનો પર્યાય બીજા દ્રવ્યના પર્યાયમાં કાંઈ કરી શકે નહીં, તેઓ એકબીજાને આધીન નથી. નથી જોવે અને કાંઈ જોવે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન નથી, એક દ્રવ્યનો એક ગુણ બીજા ગુણને આધીન નથી, અને એક દ્રવ્યનો એક પર્યાય બીજા પર્યાયને આધીન નથી. આટલી સ્વતંત્રતા અગુરુ લઘુત્વ ગુણ આપણને દેખાડે છે. એક ગુણ પણ જો યથાર્થપણે સમજે તો તેને પરાધીનતા છૂટી જાય. સ્વતંત્રતા શીખતા જ એને કર્તૃત્વ પણ છૂટી જાય. કરવા પણ ક્યાં આવે છે? જ્યાં ઓછપ જોવે, પરાધીનતા જોવે તો એને કરવાપણાનો પ્રશ્ન ચાલે, પણ દરેક દ્રવ્ય પૂરી શક્તિથી સ્વતંત્ર છે એમાં કરવાપણું કરતાપણું હોઈ શકતું નથી. પાંચમું, અગુરુ લખત્વ ગુણનું આવું યથાર્થ સ્વરૂપ જાણતા જગતના છયે દ્રવ્યોના દ્રવ્યગુણ પર્યાય ભિન્ન ભિન્ન અને સ્વતંત્ર છે, અને તે બધાથી હું જ્ઞાન સ્વભાવી આત્મા ભિન્ન છું, એ પ્રકારે ભેદનારૂપી અપૂર્વ ધર્મ પ્રગટ થાય. આ દરેક સિદ્ધાંતનો હેતુ શું રહેલો છે? ભેદ જ્ઞાન કરવું. કોઈ પણ જૈન દર્શનનો સિદ્ધાંત ક્યાં? ઇસલિસ્ટ ટુ ભેદ જ્ઞાન, સમ્યક દર્શન. કે જો સમ્યક દર્શન જીવનમાં નથી તો તે એક પણ સિદ્ધાંત સમજો, અને જો ભેદજ્ઞાન થઈ ગયું તો બધા સિદ્ધાંત સમજી ગયો. પછી ભલે એને આત્મા શબ્દ બોલતા પણ ન આવડે. એક સિદ્ધાંત સમજો તો એને બધા સિદ્ધાંત, ભેદજ્ઞાન સુધી પહોંચ્યો તો બધા સિદ્ધાંત આવડી ગયા, અને દરેક સિદ્ધાંત ભેદજ્ઞાન સુધી આપણને લઈ જાય છે. આ બધાનું પ્રયોજન, શીખવાનું પ્રયોજન આત્માને પરથી જુદાપણાનું ભેદજ્ઞાન કરવું તે છે. બધા દ્રવ્યોને એના દ્રવ્યગુણ પર્યાયને સ્વતંત્ર જાણે છે તો એનાથી જુદો હું હવે કરતા નથી, પણ હું કેવો છું? જ્ઞાતા છું. જગતના સ્વતંત્ર દ્રવ્યો છે, ગુણ પર્યાય છે, તેને હું જાણું છું, હું એનો કરતા નથી, એમ એને ભાન થતા તેને ભેદજ્ઞાન થઈને અપૂર્વ ધર્મ પ્રગટ થાય છે. 126માં, હવે એક દ્રવ્યમાં રહેલા ગુણો પરસ્પર એકબીજાનું કામ કરે છે અને નથી કરતા તો તેની વ્યવસ્થા સિસ્ટમ શું છે? એક દ્રવ્યની અંદર, બે દ્રવ્યો નહીં પણ એક જ દ્રવ્યમાં એક ગુણ બીજા ગુણનું કાંઈ કરે કે ન કરે? અને ન કરે તો શું કરે છે? તો કે અગુરુ લઘુત્વના કારણે એક ગુણ બીજા ગુણ રૂપ ન થાય, તેથી એક ગુણનું કાર્યક્ષેત્ર બીજામાં ન જાય. શ્રદ્ધાનું કામ શ્રદ્ધા કરે, જાણવાનું કામ જ્ઞાન કરે, સ્થિરતાનું કામ ચારિત્ર કરે, પુરુષાર્થનું કામ વીર્ય ગુણ કરે. દરેક ગુણ પોતપોતાનું કામ કરે, અસ્તિત્વ ટકાવી રાખે છે. વસ્તુત ગુણથી પર્યાય થાય, દ્રવ્ય ગુણથી પર્યાય બદલાય. દરેક ગુણ પોતપોતાનું કાર્ય કરે છે, ઇન્ટરફિયર કોઈમાં થતું નથી. એકબીજામાં જો થાય તો શું થાય છે? ક્લેશ થાય, દુઃખ થાય. દાંત અને જીભ વચ્ચે કોર્ડિનેશન ન રહે તો શું થાય? જીભ કપાય છે કે નહીં? એમ જો ક્યાંય પણ કરતા બુદ્ધિથી ક્લેશ કરવા ગયા તો શું થવાનું છે? દુઃખી થવાના છીએ આપણે, છે ને? દરેકમાં હોય છે, હાથ ચાલતા ચાલતા આંખ ઉપર લાગી ગયો તો, છે ને? દરેક પોતપોતાની મર્યાદા મારે જગતમાં સુંદર છે, પોતાની મર્યાદા તોડે તો દુઃખી થવાનું છે. તો એ દરેક ગુણ બીજા ગુણ રૂપે થતા નથી, તેથી એક ગુણનું કાર્યક્ષેત્ર બીજામાં ન જાય. આમ હોવાથી એક દ્રવ્યમાં પણ એક ગુણ બીજા ગુણના કાર્યને કરી શકે નહીં. બે દ્રવ્યમાં તો કાંઈ નથી કરતા કર્મ, પણ એક ગુણ પણ બીજા ગુણનું કાંઈ કાર્ય કરી શકતા નથી. સિમંદર ભગવાન છે, એમને કેવળનાન કેટલા વખત પહેલા થયું? થઈ ગયું ને? અને હવે ક્યારે મોક્ષ થવાનો છે? આવતી 24મી થશે ત્યારે. તો આટલો બધો કેમ વાર લાગે? એમને તો આનંદ પુરુષાર્થ તો થઈ ગયો. શું કીધું? એટલે જ ને. તો કેમ એમને આનંદ પુરુષાર્થ તો થઈ ગયું ને? વીર્ય ગુણને કારણે આનંદ પુરુષાર્થ છે ને? તો હવે કેમ હું સિદ્ધત્વ પણ કેમ પ્રગટ નથી કરતા? કર્મ હેરાન કરે છે, તો કર્મ રોકે છે. એનો અર્થ ને કે આયુષ કર્મ હેરાન કરે છે જીવને સિદ્ધમાં જતા. એ શું દેખાડે? કે એક ગુણ બીજા ગુણમાં કાંઈ કરતું નથી. બે દ્રવ્ય વચ્ચે તો નથી, પણ એક ગુણ પણ, પુરુષાર્થ ગુણ પણ બીજા અસિદ્ધત્વને સિદ્ધપણું કરવા માટે પણ એ કામ નથી. એનો જયારે થશે ત્યારે કાર્ય, ત્યાં સુધી પણ અત્યારના અસિદ્ધત્વ છે, યોગ છે, પ્રદેશોનું કંપન પણ હજી હજી ચાર અઘાતીના નિમિત્તે એવી, ભલે સુખ પૂર્ણ થઈ ગયું છે પણ છતાં હજી સંયોગ છે, શરીર છે, વાણી છે, આયુષ છે, એ બધાનો સંયોગ ક્યાં ગયો? પુરુષાર્થ તો છે, અનંત થઈ ગયો છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય થઈ ગયું છે. આ સ્વતંત્રતા દેખાડે દરેક ગુણની, દરેક પર્યાયની. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે એ વાત તો ક્યાંય છે જ નહીં, પણ એક ગુણ બીજા ગુણનું કરે કે એક પર્યાય બીજી પર્યાયનું કરે એવું પણ બનતું નથી. આવી સ્વતંત્રતા દેખાડે છે. એ તો એક સમજાવવા માટે એમ જ કહેવાય કે આયુષ નથી પૂરું થયું એટલે. પણ એક વિચાર તો થઈ શકે ને કે અનંત વીર્ય પ્રગટ થઈ ગયું છતાં કેમ એ દશા નથી આવતી હજી? શું પુરુષાર્થમાં ખામી છે? આજ આવી સ્વતંત્રતા દેખાડે છે જૈન દર્શન. વસ્તુની સ્વતંત્રતા, ગુણની સ્વતંત્રતા અને પ્રત્યેક પર્યાયની પણ સ્વતંત્રતા સુધી દેખાડે છે. હવે કોનું કરવા જવું છે? આ અનંતકાળ રખડવાનું પરિભ્રમણ જે મિથ્યાત્વ થયું છે એમાં એક કરતા બુદ્ધિ એક મોટો ભાગ હોય છે. કારણ કે જીવને એક સહજપણે ટેવ શું છે? કરવું. કોઈ પણ એક સામાન્ય રીતે પેલા વિચાર કરીએ, સૌથી પહેલો પ્રશ્ન શું થાય? સમ્યક દર્શન કેમ કરવું? જો પ્રશ્ન જ ક્યાંથી શરૂઆત થાય છે? કરવાપણાથી. એને કરવાપણાનું ગમે છે, ટેવ પડી ગઈ છે એટલે એને બધું શું છે? કરવું, કરવું. સહજપણે જાણવું એવું એને ક્યાંય ખ્યાલમાં નથી આવતો. પ્રશ્ન જ, અમારે પહેલા શું કરવું, શું કરવું, પછી શું કરવું, પછી શું કરવું. કરવું કરવાની ટેવ પડી છે. તે કર્તૃત્વ બુદ્ધિ અહીંયા અગુરુ લઘુત્વ ગુણથી ટાળવાની છે કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય તો સ્વતંત્ર છે, એક દ્રવ્યની અંદર રહેલા અનંત ગુણ પણ પોતપોતાનું સ્વતંત્ર કાર્ય કરી રહ્યું છે. તારે કોનું કરવા જવું છે? ઈ વાત કરી. એક દ્રવ્યમાં પણ એક ગુણ બીજા ગુણના કાર્યને કરી શકે નહીં, પણ દરેક ગુણ નિત્ય પરિણામ સ્વભાવી હોવાથી દરેક સમયે પોતાના નવા નવા પર્યાયને ઉત્પન્ન કરે છે. દરેક ગુણ પોતપોતાની પર્યાયને કરે છે, બીજા ગુણની પર્યાયને કાંઈ કરતા નથી. તેમાં બીજા ગુણના પર્યાયો નિમિત્ત કહેવાય કે સમ્યક દર્શન થતા સમ્યક જ્ઞાન થયું, સમ્યક દર્શન થતા સમ્યક ચારિત્રની શરૂઆત થઈ. નિમિત્ત હોઈ શકે, પણ એક ગુણ બીજા ગુણનું કાર્ય કરે છે એવું બનતું નથી. હજી જગતમાં તો બાહ્ય નિમિત્તને માનવામાં તકલીફ પડે કે કુંભારે ઘડો બનાવ્યો નથી, હજી માનવામાં તકલીફ, એમાં એક ગુણ બીજા ગુણને નિમિત્ત છે. આપણે વિચારવાનું જૈન ધર્મની સૂક્ષ્મતા ક્યાં સુધી જાય છે, અને આવી સૂક્ષ્મતા કેવળ જ્ઞાન સિવાય કોઈની તાકાત નથી પહોંચી શકે. જેમ કે ને દરિયાના ઊંડાણ સુધી કોણ જઈ શકે, જે ગોતાખોર હોય ઊંડો, બાકી તો બીજા ક્યાં સુધી પહોંચે, 2 ફૂટ છીપલા લઈ આવશે, પણ જેને મોતી લેવા હશે એને ક્યાં જવું પડશે, ઊંડાણ સુધી. છીપલા તો બહુ નજીકમાં મળતા, એમ જે થોડેક જાય છે એને શું મળે છે, છીપલા મળે છે, પણ જે અંદરમાં જાય છે તેને મોતી મળે છે. એમ બહાર પર જે બહારથી ખાલી જોવે છે, તત્વજ્ઞાનના ઊંડાણ સુધી જતા નથી, એને શું મળે છે, સ્વભાવ રૂપી છીપલા મળે છે. સમ્યક દર્શન રૂપી જો મોતી જોતું હશે તો તત્વના ઊંડાણ સુધી તેને જવું પડશે. એ ગુણના વર્તમાન પર્યાયમાં કાર્ય થતા બીજા ગુણનો વર્તમાન પર્યાય નિમિત્ત કહેવાય છે. એમ એક દ્રવ્યને આશ્રિત ગુણોમાં પણ સ્વતંત્રતા હોવાથી એક ગુણને બીજા ગુણ સાથે કરતા કર્મ સંબંધ નથી. બે દ્રવ્ય વચ્ચે તો કરતા કર્મ સંબંધ નથી, પણ એક ગુણની પર્યાયને બીજા ગુણની પર્યાયને પણ કરતા કર્મ સંબંધ નથી, પણ એને નિમિત્ત કહેવાય છે. એમ કહેવાય કે કેવળ જ્ઞાન પ્રગટ થયું તો સાથે કેવળ દર્શન થયું, કેવળ સુખ ને કેવળ વીર્ય, એ તો એક સંબંધ દેખાડે. બાકી કેવળ જ્ઞાન પણ પોતાથી છે, કેવળ દર્શન પણ પોતાથી, સુખ અને વીર્ય પણ પોતાથી છે. નિમિત્ત કહેવાય ને, કરતા નથી અપેક્ષા. નિમિત્ત એટલે બે દ્રવ્ય વચ્ચે જ નિમિત્ત એવો સંબંધ ન જ જોવો, કારણ કે એકબીજાનો સંબંધ છે ને, કે એવું બને કે કેવળ જ્ઞાન થઈ ગયું પણ કેવળ દર્શન ન થયું હોય, તો એ એકબીજાનો નિમિત્ત નિમિત્ત સંબંધ. એ પ્રકારનો સમ્યક દર્શન થાય તો સાથે સમ્યક જ્ઞાન થાય છે, એકબીજાનો એવો સંબંધ છે. એ સંબંધ એને અહીંયા નિમિત્ત સંબંધ કીધું. બહારની નિમિત્ત નિમિત્ત છે જ નહીં, આ તો અંદર ને અંદર નિમિત્ત સંબંધ દેખાડે છે. પંચાધ્યાયમાં પણ કહ્યું છે, કોઈ પણ ગુણ કોઈ રીતે બીજા ગુણમાં અંતર્ભૂત થતો નથી. એટલે કે એક ગુણમાં બીજો ગુણ સમાઈ જતો, એક ગુણમાં બીજો સમાઈ જાય તો અંતે કેટલા ગુણ રહેશે આપણી પાસે, એક જ ગુણ રહેશે. એક ગુણ અનંતા ગુણો છે, અને અનંતાનું લક્ષણ જુદું છે, અનંતના નામ જુદા છે. નામ જુદા છે કે નહીં, જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય, નામ જુદા છે, દરેકનું કાર્ય જુદું છે, લક્ષણ જુદું છે. તો અનંત અનંતપણે રહે છે, જેમ અનંત દ્રવ્યો હંમેશા કેવા રહે છે, અનંતપણે રહે છે. એક સાથે પરિણમન છે, પણ દરેક અનંતનું અનંતપણું તો ટકે છે. શા માટે, દરેક દ્રવ્યનું લક્ષણ જુદું છે. એમ એક દ્રવ્યની અંદર અનંત ગુણો શા માટે ટકી રહ્યા છે, કે દરેકનું લક્ષણ એક સાથે પરિણમન છે, પણ દરેકનું પરિણમન લક્ષણ તો જુદે જુદું છે. એક ગુણમાં બીજો ગુણ સમાઈ જતા નથી. પરસ્પર આધાર આદય તથા ઉપાદાન ઉપાદેયરૂપ કારણ કાર્યપણે બે ગુણોનો સંબંધ નથી. જો એવો સંબંધ હોત તો શ્રદ્ધા ગુણ પૂર્ણ થતા બધા ગુણો પૂર્ણ થઈ જવા જોવે, પરંતુ બધા ગુણો પોતપોતાની શક્તિની યોગથી સ્વતંત્ર છે, અને તે જુદા જુદા લક્ષણ વાળા અનેક છે. જુદા જુદા દરેકનું લક્ષણ, દરેકનું કાર્ય અનેક છે, જુદું જુદું છે, ભિન્ન ભિન્ન, તો પણ સ્વદ્રવ્યની સાથે પરસ્પરમાં મળેલા, વસ્તુ તરીકે ક્ષેત્ર તરીકે એક જ છે, છતાં દરેક પોતપોતાનું કાર્ય ભિન્ન ભિન્ન કરે છે. એક સોસાયટી હોય તેમાં બિલ્ડિંગ્સ તો ઘણા હોય, તો એ એક છે કે જુદા છે? સોસાયટી તરીકે એક જ છે, પણ દરેક બંગલા તરીકે, મકાન તરીકે, વ્યક્તિ તરીકે, એમાં બધા કુટુંબ ગણી, ફેમિલી ફેમિલી તરીકે બધા કેવા કહેવાય, એક જ છે. પણ વ્યક્તિગત તરીકે, ઇન્ડિવિજ્યુઅલ તરીકે બધા જુદા છે. એક વસ્તુ તરીકે અનંતા ગુણો એક જ છે, પણ પોતપોતાના લક્ષણથી કાર્યથી દરેક ગુણ જુદા છે. આ રીતે આપણને શીખડાવે છે કે બે દ્રવ્યની જુદા તો એને પહેલા ખ્યાલમાં આવી જોઈએ.
હા
સ્વદ્રવ્યની સાથે એટલે પોતાના દ્રવ્યની અંદર, સ્વદ્રવ્યની સાથે એટલે પોતાના દ્રવ્યમાં, દરેક દ્રવ્ય પોતપોતાનું, પૂતગલમાં પૂતગલના, જીવમાં જીવના, સ્વદ્રવ્ય એટલે દરેક ગુણનું પોતપોતાનું સ્વદ્રવ્ય. જેમ સ્પર્શ, સ્પર્શ ગુણ છે એનું સ્વદ્રવ્ય કયું છે? પૂતગલ. રંગ ગુણનું સ્વદ્રવ્ય પૂતગલ, ગંધ ગુણનું સ્વદ્રવ્ય પૂતગલ, એટલે દરેક ગુણનું પોતાનું દ્રવ્ય. હા પરસ્પર એકબીજા સાથે, જ્ઞાન સાથે, ચારિત્ર ચારિત્ર સાથે જ્ઞાન. હા પરસ્પર, પરસ્પર એટલે એકબીજામાં સાથે, દ્રવ્યની અંદર પરસ્પર એક સાથે મળેલા છે, સ્વદ્રવ્યની સાથે પરસ્પરમાં મળેલા છે. ક્ષેત્ર અપેક્ષાએ જોઈએ તો બધા એકબીજામાં સમાયેલા છે વસ્તુ તરીકે. લક્ષ એકમેક નથી, લક્ષણ જુદા છે, દરેકનું કાર્ય જુદું છે. હવે લખ્યું, ઓકે કાંઈ વાંધો નહીં. સ્વદ્રવ્યની સાથે, સાથે એટલે કે સદ્રવ્યની અંદર પરસ્પર મળેલા. હવે તો આપણે અર્થ સમજી લેવાનો, શબ્દમાં કોઈ એકાદ આ રીતે લખ્યો હોય પણ શબ્દનો અર્થ આપણે સમજીએ. એનો કહેવાનો હેતુ શું છે? કે સદ્રવ્યની સાથે કહેતા સ્વદ્રવ્યમાં બધા જ ગુણો એક સાથે, સ્વદ્રવ્યની સાથે કહેતા શું કહેવું છે? એની સાથે, સાથે એટલે બધા એક સાથે છે. સ્વદ્રવ્યમાં કોઈ જુદા જુદા આગળ પાછળ એમને, સદ્રવ્યની સાથે બધા કેવા છે? પરસ્પર ક્ષેત્ર અપેક્ષા જો બધા મળેલા છે, છતાં દરેક પોતપોતાનું કાર્ય જુદું જુદું કરી રહ્યા છે. એટલે આપણને આના ઉપરથી કેટલું સમજવાનું મળે છે? હજી તો આપણે બે દ્રવ્યને જુદા જાણવામાં પણ હજી તો આપણને તકલીફ પડે છે. હજી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એ વાત પણ સમજવામાં તકલીફ પડે છે. ને અહીંયા શું કહે છે? એક ગુણ પણ બીજા ગુણનું કાર્ય કરતું નથી એવી અગુરુ લઘુત્વ ગુણની સ્વતંત્રતા આપણને બતાવે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે તો શું થાય? બે દ્રવ્ય ભેગા થઈ જાય. એવી જ રીતે એક ગુણ બીજા ગુણનું કાર્ય કરે તો શું થઈ જાય? બે ગુણ એક થઈ જાય, તો અનંત ગુણ જ રહેશે નહીં. આ રીતે જૈન દર્શનનું સૂક્ષ્મ તત્વજ્ઞાન આપણે આપણા જીવનમાં ઉતારી અને ભેદજ્ઞાન કરવું તેના માટે આપણને શીખવાનું. ક્યાં સુધી પહોંચ્યા હતા સમયત્વ ગુણ? પૂરો થઈ ગયો છે. હવે અગુરુ લઘુત્વ ગુણ 42મો પેજ છે, ક્વેશ્ચન નંબર 120. અગુરુ લઘુત્વ ગુણ એનો અર્થ કરીએ. અગુરુ લઘુ, અ એટલે નહીં, ગુરુ એટલે મોટું, બિગર બિગર, લઘુ એટલે નાનું, સ્મોલર. દ્રવ્ય કેવું છે? નાનું છે કે મોટું છે કે મીડિયમ છે? કે દ્રવ્ય ક્યારેય નાનું પણ નથી થઈ શકતું, ક્યારેય મોટું પણ થઈ શકતું. જેવું છે તેવું રહે છે. જે દ્રવ્યની અંદર જેટલા ગુણ ને જેવા ગુણ, બે, જેટલા ગુણ અને જેવા ગુણ છે એ કેટલા કેટલો સમય રહે છે? કોન્સ્ટન્ટ રહે. એડિશન સબટ્રેક્શન ન થઈ શકે, બાદબાકી જેને ગુજરાતી કહે ને, બાદબાકી થાય કે નહીં? એમાં એડિશન ઉમેરો થાય અને ઓછા. જો એવું થતું હોત તો ગુણની વ્યાખ્યા ન રહે. ગુણની વ્યાખ્યા શું કહે છે? હંમેશા હોય, ક્યારેક હોય ને ક્યારેક ન હોય તો તેને ગુણ જ કહેવામાં આવતા નથી. તો એવો પણ એક આ દ્રવ્યનો એક સામાન્ય ગુણ છે કે જેના કારણે દ્રવ્ય જો મોટું કરવું હોય તો શું કરવું પડે? એમાં ગુણો ઉમેરવા પડે. નાનો કરવો હોય તો? પણ એવું તો ક્યારેય બનતું કોઈ પણ દ્રવ્યમાં જેટલા અને જે ગુણો છે તે સદાય રહે છે. એક પછી બીજું, એને સાઇઝ પ્રમાણે વિચાર કરીએ તો પ્રદેશો ઉમેરવા પડે, અથવા નાનો કરવો હોય તો પ્રદેશ, પણ એ પણ એ રીતે પણ થતો નથી. ક્ષેત્રથી પણ હવે પ્રદેશોની સંખ્યા વધઘટ થાય એમ પણ નથી, અને ગુણોની સંખ્યા પણ વધતી કે ઘટતી નથી. એટલા માટે એને શું કહેવામાં આવે છે? અગુરુ લઘુ.
ગુણો ઉમેરીને એ મોટો પણ નથી બનતો ગુરુ, અને એમાં ગુણો કાઢતા એ નાનો બને એવું પણ બનતું નથી. માટે દરેક દ્રવ્ય અગુરુ લઘુ છે, જેટલા છે જેવા છે તેવા જ રહે છે. આ જાણીને આપણને શું ફાયદો થાય? દ્રવ્ય અગુરુ લઘુ છે, નાનું મોટું નથી થતો. મારો આત્મા, બીજી જવા જઈએ, મારો આત્મા નાનો મોટો મોટો નથી થતો, એ તો કઈ ન સારું ને, મોટો થાય તો સારું ને. મારો આત્મા નાનો મોટો થતો નથી એમ જાણીને આપણને શું ફાયદો થાય? સારી વાત છે, લઈને ન જાય. એનાથી આપણને શું વિશ્વાસ બેસે છે કે મારો ભલે અનંતકાળ નિગોદમાં કે ગમે તેવી દશામાં ગયો, મારા એક પણ ગુણ ઓછો થયો નથી. આપણને શું વિશ્વાસ આવે છે એનાથી? આવા અનંતા ભવો કર્યા, પણ એ ભવો કરવા છતાં પણ મારા આત્મામાંથી એક ગુણ પણ ઓછો થયો નથી. એટલે મારો આત્મા જેને શું કહીએ, એવો ને એવો સદાય ટકી રહે, ઇન્ટેક. જેને કેમ કોઈ વસ્તુ પડી ગઈ હોય અને જોઈ ઓહ એ તો કાંઈ નથી થયું એમને મચ્છે, તો આપણને અનંત કાળમાં પરિભ્રમણ કર્યું તો નુકસાન શેમાં થયું છે? પર્યાયમાં થયું છે. નુકસાન થયું છે પર્યાયમાં, અજ્ઞાનત્વ થયું છે, પણ દ્રવ્યમાં એક ગુણ પણ ઓછો થયો નથી. બીજું, પોતે આત્મદ્રવ્ય જો બીજા સાથે ભળી જાય તો શું થાય? પોતાનો નાશ થાય, અથવા બીજો પોતામાં આવે તો પોતે મોટો થઈ શકે. તો હું પણ ક્યારે પરદ્રવ્યમાં ભેળસેળ થતો નથી કે પરદ્રવ્ય મારામાં આવીને ચોંટી નથી જતા, કારણ કે મારામાં જો કોઈ દ્રવ્ય આવી જાય તો હું મોટો થતો જાઉં, અથવા હું ક્યાંક વયો જાઉં તો મારું પણ નાનાપણું થાય, અભાવ થાય. તો આ શરીરનો સંયોગ, પરવસ્તુનો સંયોગ અનાદિથી હોવા છતાં હું તો એવો ને એવો રહું છું એમ પોતાના આત્માનો વિશ્વાસ કરવો, કે જેવો પરમાત્માએ મારા આત્માને અનંતકાળ પહેલા જોયો છે એવો જ અત્યારના સ્વભાવે છું, અને અનંતકાળ પછી પણ એવો ને એવો રહેવાનો છું એમ એને વિશ્વાસ આવે છે. હા, અગુરુ લઘુ કહેતા એ દરેક દ્રવ્ય, એમ જેમ મારા ગુણોથી હું પૂર્ણ છું એમ જગતના બધા આત્મા પણ પૂર્ણ છે. તો પછી કોને હલકો જાણવો અને કોને અધિક જાણવો? કોઈને હલકો જાણશું તો આપણને અભિમાન ને એના પ્રત્યે તિરસ્કાર થશે. અભિમાની પુરુષ કેવો હોય છે? હંમેશા બીજાને નીચો અને પોતાને ઊંચો માનતો. પણ અગુરુ લઘુ સમજે કે દરેક દ્રવ્ય જેવા છે તેટલા છે, નાના કે મોટા થતા નથી. તો કોને હલકો જાણવો ને કોને સારો જાણવો? સ્વભાવે તો બધા જીવો, બધા દ્રવ્યો સરખા આનંદ ગુણથી ભરેલ એની વાત કરે છે. અગુરુ લઘુત્વ ગુણ કોને કહે છે? જે શક્તિના કારણે, જો દરેક ગુણની વ્યાખ્યામાં પહેલો શબ્દ કયો આવે છે? શક્તિ. આ બધી આપણી શક્તિ છે, અને શક્તિને જો સંભાળશે તો તેને પૂર્ણતા પ્રગટ થયા વગર રહેતી નથી. જેને કહે ને તારી કેપેસિટીનો તું વિચાર કર, યુ આર કેપેબલ ઓફ ઇટ, એમ આપણું સામર્થ્ય, તાકાત, શક્તિ કેટલી છે એ આપણને અહીંયા બતાવે છે કે જે શક્તિના કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે. દ્રવ્યની દ્રવ્યતા, દ્રવ્યતા એટલે દ્રવ્યપણું. જેવું દ્રવ્યનું સ્વરૂપ છે, જેટલા આનંદ ગુણો, જેટલા પ્રદેશ, એવા કોન્સ્ટન્ટ રહે છે. પછી એનો મિનિંગ ત્રણમાં ઉતારશે. પહેલી તો શોર્ટમાં વ્યાખ્યા શું છે? જે શક્તિના કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે તેને અગુરુ લઘુત્વ ગુણ કહે છે. દ્રવ્યનું દ્રવ્યપણું એક સરખું જ રહે છે, ક્યારેક તેમાં ગુણ વધી જાય કે પ્રદેશો વધી જાય, ક્યારેક ગુણ ઓછા થઈ જાય, પ્રદેશો ઓછા થઈ જાય, એવું બનતું નથી. દ્રવ્યનું દ્રવ્યપણું કેવું રહે છે? કાયમ, એવું ને એવું કાયમ રહે છે. અસ્તિત્વ ગુણ અસ્થિ શીખડાવે છે અને એનું સ્વરૂપ અહીંયા દેખાડે છે. કાયમ શબ્દ તો શેમાં આવ્યો હતો? આપણે અસ્તિત્વમાં પણ આવ્યો હતો ને. અસ્તિત્વ ગુણ શું છે? એની હૈયાતી. હવે એની હૈયાતી જે સ્વરૂપે છે તે સ્વરૂપે સદાય રહે છે, તેમાં ક્યારેય બગાડ થતો નથી. સ્વભાવમાં ક્યારેય બગાડ ન હોય, શક્તિમાં બગાડ ન હોય. બગાડ શેમાં હોય છે? પર્યાયમાં બગાડ છે તો તેમાં સુધારો કરવો છે. વસ્તુ બેઝિકલી ખરાબ હોતી, ખરાબ થતી નથી. એનો અર્થ કરે છે દ્રવ્યની દ્રવ્યતા એટલે શું, કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય. જો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થાય તો શું થાય, એક દ્રવ્યનો નાશ થાય અને બીજો દ્રવ્ય મોટું થતું જાય, તો ગુરુ થતું ગયું, મોટું થતું ગયું. તો એવું બનતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય. અને કદાચ થતું હોય તો શું થાય, જગતની અંદર દ્રવ્યો ઓછા થતા જશે, તો ધર્માસ્તી ને અધર્માસ્તી બે ભેગા થઈ ગયા તો છ ની બદલે કેટલા થઈ જશે, પાંચ થઈ જશે. એમાં ઓછા થતા જશે તો એવું ક્યારેય બનતું નથી. દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, એટલે કે જે દ્રવ્ય છે તે દ્રવ્ય રૂપે રહે છે. એનો અર્થ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે તો થતું, પણ એક દ્રવ્યની અંદર એના ગુણો તો એકબીજા રૂપે થાય કે નહીં? એવું થાય તો શું થાય, તો દ્રવ્યની વ્યાખ્યા જ ખોટી પડે કે અનંત ગુણોના સમૂહને. તો એકબીજામાં મર્જ, જેને કે બધી કંપનીઓ એકબીજામાં મર્જ થતી જાય ને, એમ એક ગુણ બીજા ગુણમાં મર્જ થતો જાય તો અંતે આપણી પાસે કેટલા ગુણ રહેશે? તો એવું પણ બનતું. અને એક ગુણમાં બીજો ગુણ જો મર્જ થઈ જાય તો દ્રવ્ય કેવું થતું જાય, નાનું થતું જશે. તો એવું પણ બનતું નથી. એક ગુણ બીજા ગુણ રૂપે ક્યારેય થતો. દરેક અનંત ગુણ પોતાનું અસ્તિત્વ રાખીને પોતા રૂપે પરમે છે. એકબીજાનો સંબંધ છે, કોઓર્ડિનેશન છે, છતાં એક ગુણ બીજા ગુણ રૂપે થતો નથી. એક ગુણ બીજા ગુણનું કાર્ય કરતા નથી. સમ્યક દર્શન થાય તો શ્રદ્ધા ગુણ તો પૂરો થઈ જાય, પણ ચારિત્રમાં હજી અધૂરા છે. કારણ કે શ્રદ્ધા પોતાનું કામ કરે, ચારિત્ર પોતાનું કામ કરે. એક ગુણ બીજા ગુણનું કામ કરતા નથી, સાથે કામ કરે છે પણ એકબીજાનું કામ કરતા નથી. કંપનીમાં તો કેટલા માણસો કામ કરતા હોય, એક સાથે કરે છે પણ દરેક પોતપોતાની ડ્યુટી કરે છે. દરેક ગુણ પોતપોતાનું કાર્ય કરે છે, એક ગુણ બીજા ગુણમાં ભળતો નથી. પછી ત્રીજું, દ્રવ્યમાં રહેલા અનંત ગુણ વિખરાઈને અલગ અલગ થઈ જતા નથી. શું થઈ જાય ને, સેપરેટ સ્કેટર છૂટા પડી જાય ને, એ દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને અલગ અલગ ન થઈ જાય તેવી શક્તિને અગુરુ લઘુત્વ ગુણ કહેવામાં આવે છે. બીજે ક્યાંય સાંભળી છે અગુરુ લઘુત્વ ગુણ? એમ ને, એમ બીજા પ્રકારના ગુણ, અગુરુ લઘુત્વ બીજા પ્રકારના ગુણ. બીજે ક્યાંય આ જ નામ અગુરુ લઘુત્વ જ નામ, પણ એની વ્યાખ્યા જુદી. આપણને અહીંયા વ્યાખ્યા શું આપી, અમૂર્ત તો તને જે હા સિદ્ધ ભગવાનને જે ગુણ આઠ પ્રગટે છે એમાં પણ એક અગુરુ લઘુત્વ, એ ક્યાં કર્મના અભાવથી પ્રગટે છે, ગોત્ર કર્મના અભાવથી. સિદ્ધ ભગવાનને જે પ્રગટ થાય છે એને પણ કેવો કહેવાય છે, અગુરુ લઘુત્વ ગુણ. પછી બીજો એક ત્રીજો ક્યાંય સાંભળો છે? ક્યારે બધું આ વાંચશું પછી? હવે આટલા વર્ષો સુધી જો હવે આપણે આપણા ગુરુના જો ભક્ત રહેવું હોય તો આવું તો કંઈક કરવું પડશે. આપણને જૈન ધર્મ મેળ્યો છે, આવા મહાન ગુરુ મેળ્યા છે. ભક્તિમાં તો બહુ સરસ ગાયન ને, તત્વની ઊંચી વાત કોણે આપી છે, ઊંચા કાન ગુરુએ આપી છે. ઊંચી તત્વ, ઊંચા તત્વની ઊંચી વાત ઊંચા કાન ગુરુએ આપી છે. પણ આપણે ક્યાંય ઊંચા થવું છે કે નહીં, અજ્ઞાનમાં પડ્યા રહ્યા છીએ. હવે ખરેખર અભ્યાસ જેટલો બને તેટલો કરવો જોઈએ. દરરોજ શરીરને પોષવા માટે પ્રયત્ન કરીએ છીએ, તે આત્માના પોષણ માટે અભ્યાસ તો કરવો જોઈએ. 47 શક્તિ છે, તેમાં એક અગુરુ લઘુત્વ નામની શક્તિ છે. એનું કામ શું છે, સદગુણ હાનિ વૃદ્ધિ. છ પ્રકારની વૃદ્ધિ, છ પ્રકારની હાનિ એ થાય, એ પણ અગુરુ લઘુત્વ ગુણ છે. અહીંયા તો આપણે એક સામાન્ય ગુણ તરીકે લેવું છે. આ તો એક વિચારવાનું, જૈન દર્શનની ગંભીરતા ગહનતા ક્યાં સુધી પહોંચે છે. સદગુણ હાની વૃદ્ધિ તો પ્રૂવ થઈ શકે કે નહીં? નહીં પ્રૂવ ન થઈ શકે. તો એવું પણ સ્વરૂપ પણ આચાર્યોએ બતાવ્યું છે. તો અહીંયા અગ્રુ લઘુત્વમાં એમ કહે છે કે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે. દ્રવ્ય દ્રવ્ય પણ એક સરખું રહે છે. એનો અર્થ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, એક દ્રવ્યના અનંત ગુણ એ પણ એકબીજા રૂપે ન થાય, અને એક દ્રવ્યના અનંત ગુણ વિખરાઈને જુદા ન પડી જાય તેને અગુરુ લઘુત્વ ગુણ કહેવામાં આવે છે. હવે 121મો પ્રશ્ન છે, જીવ દ્રવ્યમાં અગુરુ લઘુત્વ ગુણના કારણે તેના દ્રવ્ય ક્ષેત્ર કાલભાવની મર્યાદા બતાવો. કે ઉત્તર, પહેલું, અનંત ગુણોના પિંડરૂપ જીવનું સ્વદ્રવ્યપણું કાયમ રહે છે અને તે શરીરાદિરૂપ કદી થતું નથી. અગુરુ લઘુત્વ ગુણને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવમાં એપ્લાય કરીને દેખાડે છે. એમાં જીવની વ્યાખ્યા કરી કે જીવમાં અગુરુ લઘુત્વ ગુણ છે તે દ્રવ્ય રૂપે કેવું રહે છે કે જીવનું એક દ્રવ્ય છે, જીવ દ્રવ્ય છે, એ ક્યારેય પોતા રૂપે ટકે છે પણ ક્યારેય શરીરાદિ દ્રવ્ય રૂપે થતું નથી. જીવ દ્રવ્યપણું જે છે એ કાયમ ટકે છે, અને જીવ દ્રવ્યપણું ક્યારેક પૂતગલ રૂપે, ક્યારેક ધર્માસ્થી, ક્યારેક અધર્માસ્થી એના રૂપે થતું નથી. તે દ્રવ્યની અપેક્ષાએ અગુરુ લઘુપણું છે. અનંત ગુણોના પિંડરૂપ જીવનું સ્વદ્રવ્યપણું, દ્રવ્ય કોને કહેવાય? અનંત ગુણોનો સમૂહ. તો એવું જે જીવનું દ્રવ્યપણું છે એ પોતાનું અસ્તિત્વ દ્રવ્યપણું અનંત ગુણપણું ટકાવી રાખે, પણ એ ક્યારેય બીજા દ્રવ્ય રૂપે શરીરાદિ રૂપે થતું નથી. એ દ્રવ્ય અપેક્ષાએ અગુરુ લઘુપણું છે. બીજું, જીવનું અસંખ્યાત પ્રદેશી સ્વક્ષેત્ર કદી પરરૂપ ન થાય, પરક્ષેત્રરૂપ ન થાય, પરમાં ભળી ન જાય, અને બે જીવનું સ્વક્ષેત્ર પણ કદી એક ન થાય, એ ક્ષેત્ર અપેક્ષાએ અગુરુ લઘુ. અસંખ્ય પ્રદેશી જે ક્ષેત્ર છે, ક્ષેત્ર નાનું મોટું ન થતું? કેમ, કીડીને હાથીમાં ફેરતો પડે છે ને? પ્રદેશ એટલા છે, એ પ્રદેશોનો સંકોચ વિસ્તાર થાય છે, પણ અસંખ્ય પ્રદેશમાંથી એક પ્રદેશ પણ ઓછો થતો નથી. એ ક્ષેત્ર અપેક્ષાએ અગુરુ લઘુ પણ. જીવનું અસંખ્ય પ્રદેશી જે સ્વક્ષેત્ર છે એ કદી પરરૂપે નથી થતું, પરક્ષેત્રમાં ક્યાંય જતું નથી, પરમાં ભળી જતું નથી. શરીરમાં રહેવા છતાં આત્માનું ક્ષેત્ર ક્યારે શરીરમાં મિક્સઅપ થઈ જાય, ભેળસેળ થઈ જાય, કે ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશ કે કાળ સાથે મિક્સઅપ થઈ જાય એવું ક્યારેય બનતું નથી. તે ક્ષેત્ર અપેક્ષાએ અઘરું લઘુ. એવી જ રીતે એક જીવનું ક્ષેત્ર અને બીજા જીવનું ક્ષેત્ર બે એક રૂપે થઈ જાય એવું બનતું નથી. અઢી દીપની અંદર એવી કોઈ જગ્યા બાકી નથી કે જ્યાંથી કેટલા સિદ્ધ ન થયા હોય. અનંતતા દરેક કણે કણે અનંતતા જીવ સિદ્ધ થયા, છતાં ત્યાં દરેક જીવનું ક્ષેત્ર કેવું છે? જુદું છે, પોતપોતા. એકનું બીજામાં ભળતું આવું કેમ બને યાર? એક જગ્યાએ ઉભા હોય ત્યાં બીજે જાય તો શું થઈ જાય? મિક્સઅપ થાય ને. આપણે એક જગ્યાએ ઉભા હોય ત્યાં બીજો આવી શકે? બાજુમાં આવી શકે ને, એ જ જગ્યાએ તો ન આવી શકે ને. આ તો એ જ જગ્યાએ બીજો જીવ સિદ્ધ પામે છે. આપણે જ્યાં ઉભા ત્યાં બીજો ન આવી શકે એ સ્થૂળ પૂતગલ માટે સાચું હશે, અરૂપી આત્મા માટે નથી. એક અરૂપી આત્મા છે ત્યાં બીજા અનંતા અરૂપી આત્મા રહી શકે તેવો અવગાહન સ્વભાવ છે. લાઇટનો છે ને દ્રષ્ટાંત છે ને, કે આ એટલો પ્રકાશ થયો છે, હવે બીજી લાઇટ ઓન કરી હોય તો થાય કે ન થાય? આકાશનો પણ છે અને જીવનો પણ છે, બેયનો છે. એક જીવ બીજા જીવને અવગાહન આપે એવો જીવનો પણ છે, અને આકાશનો તો બધાને અવગાહન આપે એવો સ્વભાવ રહેલો છે. એક જગ્યાએ અનંત જીવો છે, છતાં દરેક પોતપોતાની સત્તામાં છે. અમૂર્ત અરૂપી માટે આપણે જ્યાં નિયમો જોયા છે, સેના કોના જોયા છે? આપણે સ્થૂળ પૂતગલના પાછા. આ જ્યાં વસ્તુ પડી હોય ત્યાં બીજી વસ્તુ નહીં જઈ શકે, સ્થૂળ પૂતગલ માટે નિયમ સાચો છે, પણ સૂક્ષ્મ પૂતગલમાં પણ એ એપ્લાય થતો નથી, તો અરૂપી આત્મામાં તો એક જગ્યાએ અનંતા જીવો રહી શકે છે. તો જીવનું અસંખ્ય પ્રદેશ સ્વક્ષેત્ર છે, એ કદી પરરૂપે નથી થતું, અને બીજા જીવનું પણ ક્ષેત્ર છે એની સાથે ક્યારે ભેળસેળ થતું નથી, તે ક્ષેત્ર અપેક્ષાએ અઘરું લઘુપણું કહેવામાં આવે છે. શું કામ ન આવે? ક્ષેત્ર તો જગ્યા તો રોકે જ છે, એનો આકાર છે. જો આકાર ન હોત ને તો શું થાત? ફરીથી સરસ પ્રશ્ન વિચારીએ આપણે, અરૂપી પદાર્થને જો આકાર ન હોત તો શું થાત? તો આ આત્મા છે ને આ આત્મા જ બે ભેદ કેમ પડે? બરોબર છે ને? તમારા આત્માનું લક્ષણ શું છે? જ્ઞાન છે. આમના આત્માનું લક્ષણ શું છે? જ્ઞાન છે. ક્ષેત્રથી પણ જો જુદરાઈ ન હોત તો આ આત્મા છે ને આ આત્મા છે એવો બે ભેદ કેમ પડે? બેનો આકાર જુદો છે ને, સ્વક્ષેત્ર પોતાનો આકાર જુદો છે. દરેક પદાર્થ હોય તેને પોતપોતાનો આકાર તો હોય જ, આકાર ન હોય તો તે બીજાથી જુદું પડી શકે નહીં. અને એક પદાર્થ હોય તો પછી અનંત આત્મા ન રહે, તો એક સુખી તો બધાય સુખી, એક દુઃખી તો બધાય દુઃખી. એક જ જગ્યા હોય એમાં અવગાહન નથી, કારણ કે તમે એક ત્યારે એમાં આકાશ એને અવગાહન આપે. આ તો જીવ અને પૂતગલમાં જ બેમાં એકબીજા સજાતી દ્રવ્યોને અવગાહન દેવાની શક્તિ. આકાશ બધાને આપે, ધર્માસ્તીને પણ ત્યાં આપે છે, અધર્માસ્તીને આપે, કાળને પણ આપે છે, બધાને આપે છે. હો, એ તો અનંતા જીવો એક જગ્યાએથી મોક્ષ પાયમાં છે. અનંતા જીવો એટલે એ જીવ સિદ્ધ દશા પામતા એને અવગાહના, અને કદાચ કોઈને એવી ચિંતા ન કરી કે ત્યાં સિદ્ધશિલામાં આ જગ્યાએ હું ધ્યાન તો ધરું છું પણ મોક્ષ જાય તો જગ્યા હશે કે નહીં, ધ્યાન કરવું જરૂર ત્યાં જગ્યા છે. કોઈ ચિંતા ન કરી કે આ જગ્યાએ બીજા ઓલરેડી ઓક્યુપાઈડ કરી લીધું છે. એ તો સમશ્રેણી બિરાજમાન રહે છે તીર્થ ને, આ તો એના માટે નથી, આ તો સામાન્યપણે એમ થાય કે ભાઈ જગ્યા વધુ કેવી રીતે રહેતા હશે. પછી ત્રીજું લઈએ, જીવના એક ગુણનો પર્યાય તે અન્ય ગુણના પર્યાય રૂપે ન થાય, બીજા દ્રવ્ય રૂપે પણ ન થાય, અને એક ગુણનો પર્યાય બીજા ગુણની પર્યાય રૂપે પણ ન થાય. જીવના એક ગુણનો પર્યાય, શ્રદ્ધા ગુણનો પર્યાય ચારિત્ર રૂપે ન થાય, ચારિત્રનો જ્ઞાન રૂપે પણ થતો નથી, તે પર્યાયની અપેક્ષાએ અગુરુ લઘુપણું છે. બીજાનું કંઈ કરે, બીજાથી ઉપજે, બદલે એમ તો ન થાય, પણ એક ગુણના કારણે બીજા ગુણની પર્યાય પણ ઉપજે બદલે એવું કાંઈ થતું નથી. જૈન દર્શન ક્યાં સુધી સ્વતંત્રતા દેખાડે? બે દ્રવ્યોની જુદાઈ, બે ગુણોનું કાર્ય જુદું, બે ગુણોની પર્યાય જુદી, અને એક એક પર્યાયના અનંત અવિભાગ પણ સ્વતંત્ર કામ કરે છે. આ અગુરુ લઘુત્વ ગુણ સ્વતંત્રતા દેખાડે છે. એક દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે, એટલે શું છે? એ દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થતું, એનું ક્ષેત્ર બીજાના ક્ષેત્ર રૂપે ન થતું, એની પર્યાય બીજાની પર્યાય રૂપે કે બીજા ગુણ રૂપે પણ ન થતું, તેને અહીંયા અગુરુપણુંની સ્વતંત્રતા દેખાડવામાં આવે છે. જીવના એક ગુણનો પર્યાય તે અન્ય ગુણના પર્યાય રૂપે થતો નથી, પર્યાય રૂપની અગુરુ લઘુપણું અથવા સ્વતંત્રતા છે. ચોથું, ભાવ એટલે ગુણ. જો ભાવ એટલે આપણે સામાન્ય રીતે ભાવ શું કહીએ છીએ? ભાવ એટલે શું? ભાવ એટલે પર્યાય કે ભાવ એટલે વિકલ્પ? ભાઈ મને આવા ભાવ આવ્યા આજે. જો ભાવ એટલે દ્રવ્યના અર્થમાં પણ વપરાય, ગુણના પણ વપરાય, પર્યાયમાં પણ વપરાય, પછી અશુદ્ધ પર્યાય વિકલ્પમાં પણ વપરાય. હજી બીજે ભાવ ક્યાં શબ્દ વાપરી છે? આને શું વેલ્યુ, ભાવ શું છે? ઘણું છે ને. જો એક આમાં શું છે, જ્યાં જે રીતે ચાલતો હોય, પછી ઘણી વાર ગુજરાતી જેને આવડતો એને ખબર, બહુ ભાવ ખાવામાં આવે. ગુજરાતીમાં એમ કહે છે ને, માન એટલે એક જ શબ્દ છે પણ જુદા જુદા અર્થોમાં જુદી જુદી વપરાતો હોય છે. તો એટલા માટે તો આ આગમને સમજવા માટે જ્ઞાની જોવે છે. આગમની અર્થ શ્રીમદજી એના માટે સરસ વાક્ય લખે છે, શબ્દો આગમમાં છે એનો મર્મ જ્ઞાનીના હૃદયમાં છે. શબ્દો તો ક્યાં છે પણ એનો મર્મ કોની અંદરમાં ભર્યો છે? જ્ઞાનીના હૃદયમાં છે. માટે જ્ઞાનીની એક વાત પ્રત્યક્ષ વાણી સાંભળીને આની જેમ કે ને એનો ઉકેલ કરવાની ચાવી, માસ્ટર કી, માસ્ટર કી એકવાર જ્ઞાની પાસેથી મેળવવી પડશે તો એનું કામ થશે. તે સિવાય ને તો શાસ્ત્રમાં ઊંધું એને થઈ જશે, એનો અર્થ ઊંધો થઈ જશે. એકવાર સરસ આ તો બનેલી વાત છે. ગુરુદેવસિંહે રાત્રિ ચર્ચામાં પૂછ્યું સોનાનો ભાવ શું, તો શું ભાવ છે સોનાનો અત્યારે, શું ભાવ ચાલે? $265. બીજા કોઈને ખબર હોય તો સોનાનો ભાવ ઈ પૈસા હોય શકે, ડોલર પાઉન્ડ હોય શકે, કે સોનાનો ભાવ ઈ એનો પીળાશ ચિકાશ વજન ઈ એનો ભાવ છે? ભાવ કહેતા એનું સ્વરૂપ, એનો ગુણ, એનું સામર્થ્ય. તો હંમેશા આપણી નજર ક્યાં જાય? આ હકીકત બનેલી વાત છે. ગુરુદેવસિંહ રાત્રિ ચર્ચામાં સોનાનો ભાવ શું, તો ઘણાને તો નવાઈ લાગી કે આજે કેમ પ્રશ્ન, તો કોઈને જેટલી ખબર હતી કે ભાઈ આજે ત્યારે પેલા જમાનામાં કે 200 ભાવ કે 250 ભાવ, ઘણા કે કોઈ કે અમે પેપર નથી વાંચ્યું ખબર નથી. અરે ગુરુદેવસિંહને એના ભાવ એટલે પૈસાની સાથે શું મતલબ હોય એમને? તો ખરેખર ગુરુદેવ પછીનો અર્થ કે ભાવ એટલે શું? જો આપણો આ અભિપ્રાય એવો ખોટો થઈ ગયો હોય છે કે આપણી નજર બધે બહાર જ, એટલી મમતા પડી છે કે બહાર જ નજર જાય છે. ગુરુદેવસિંહ શું કહે કે ભાવ એટલે એનું સ્વરૂપ. કારણ કે ખરેખર સોનાનો ભાવ કોને કહેવાય? કે જે એની સાથે સદાય રહે. આ તો શું છે, વધઘટવાળો છે. તો એક કેવું છે, આર્ટિફિશિયલી આપણે નક્કી કરેલો, પૈસાની કમ્પેરિઝન કર્યો છે. પૈસા એનો ભાવ નથી. આટલા ડોલર કે આટલા પાઉન્ડ એ ખરેખર એનો ભાવ છે કે એની સાથે આપણે આપણી કલ્પના અથવા પ્રમાણે માર્કેટમાં જે કિંમત મૂકેલી છે? સોનાનો ભાવ સોનાની સાથે સદાય રહે, સોનાનો ભાવ સોનાની સાથે એક સરખો રહે. એમ અહીંયા ભાવ એટલે ગુણ, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, ભાવમાં એટલે ગુણ વધઘટ ન થાય. એનો જે ભાવ હોય એની સાથે કાયમ રહે અને એક સરખો રહે, વધઘટ થાય નહીં. તો ભાવ એટલે ગુણ. તો જેટલા જે રૂપે છે તેટલા તે રૂપે રહે છે, એમાં વિખરાતા નથી, વધતા કે ઘટતા નથી. તે ભાવ રૂપે અગુરુ લઘુપણું છે. દ્રવ્યની અંદર જેટલા ગુણો છે તેટલા ગુણો જ સદાય તે રૂપે સત રહે છે, અસ્તિત્વ ધરાવે છે. ક્યારેય છૂટા પડતા નથી, ક્યારે તેમાં ભેગા આવતા નથી. તે ભાવની અપેક્ષાએ, ગુણની અપેક્ષાએ અગુરુ લઘુપણું છે. ચાર રીતે આપણને કીધું કે દ્રવ્ય દ્રવ્યપણે રહે છે, જીવ દ્રવ્ય જીવપણે રહે છે, પૂતગલ રૂપે કે બીજા રૂપે નથી થતું. એ દ્રવ્ય અપેક્ષાએ અગુરુ લઘુપણું. જીવના જે અસંખ્ય પ્રદેશ છે તે અસંખ્ય પ્રદેશ રહે છે, એમાં ઓછા વધતા થતા નથી. તે ક્ષેત્ર અપેક્ષાએ અગુરુ લઘુ પર્યાય, જે ગુણની જે પર્યાય છે તે પર્યાય રૂપે રહે છે, બીજા ગુણ રૂપે કે અન્ય રૂપે નથી થતું. તે પર્યાય રૂપની અગુરુ લઘુપણું. અને જેટલા ગુણો છે તેટલા ગુણો જ વસ્તુ દ્રવ્યમાં રહે છે, એમાં વધઘટ નથી થતી. તે ભાવ અપેક્ષાએ અગુરુ લઘુ કહેવામાં આવે છે. આ પ્રમાણે જીવની અપેક્ષાએ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું અગુરુ લઘુપણું, એટલે કે જીવની સ્વતંત્રતા, જીવની હયાતી, જીવની એ મર્યાદા આમાં પેપાવી.